એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારના આજના અંકમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં સફર કરવાના છીએ જેણે સાહિત્ય જગત પર ઊંડી છાપ છોડી છે. વાત છે આયરિશ લેખક જ્હોન બેનવેલેની.
હા, અને એમની 2005ની મેન બુકર પ્રાઇઝ વિજેતા કૃતિ ધ સી.
બરાબર, ધ સી. જ્હોન બેનવેલે એટલે સમકાલીન સાહિત્યના એક એવા મોટા ગજાના લેખક જેમની શૈલીની સરખામણી તો છેક નાબોકોફ અને હેનરી જેમ્સ જેવા દિગ્ગજો સાથે થાય છે.
એકદમ સાચી વાત. બેનવેલે ખાલી વાર્તા નથી કહેતા, એ તો શબ્દોથી જાણે ચિત્રો દોરે છે, લાગણીઓને એકદમ ઘાટ આપે છે. એમની ભાષા એટલી બધી ચોક્કસ અને લયાત્મક છે ને કે ગદ્ય વાંચતા હોઈએ એવું લાગે જ નહીં, જાણે કવિતા જ હોય. અને ધ સી તો એમની કારકિર્દીનું એક શિખર જ ગણાય. એમાં સ્મૃતિ, શોક, ખોટ અને પેલો ભૂતકાળનો પડછાયો જે વર્તમાન પર સતત પડ્યા કરે ને, એવા ગહન વિષયોનું બહુ સંવેદનશીલ ચિત્રણ છે.
તો આજની આપણી આ વાતચીતનો હેતુ પણ એ જ છે કે આ જટિલ અને સુંદર નવલકથાના જે જુદા જુદા પાસા છે, એની વાર્તા, પાત્રો, એના ગૂઢ વિષયો અને બેનવિલેની આ ખાસ શૈલી, એને આપણે જરા ઊંડાણથી સમજીએ. ચાલો શરૂઆત કરીએ વાર્તાના મુખ્ય વિચારથી. શેના પર છે આખી આ વાત?
નવલકથા આપણને મળે છે મેક્સ મોર્ડન સાથે. હવે આ મેક્સ છે ને, એ એક વૃદ્ધ કલા ઇતિહાસકાર છે અને એમની પત્ની એનાનું હમણાં જ, મતલબ કે થોડા સમય પહેલાં જ, કેન્સરથી અવસાન થયું છે. એટલે એ ખૂબ આઘાતમાં છે, શોકમાં ડૂબેલા છે અને જાણે વર્તમાનની આ પીડાથી ભાગવા માટે એ પોતાના બાળપણના એક યાદગાર સ્થળે પાછા જાય છે.
ક્યાં?
બેલિલેસ નામનું એક નાનું દરિયાકાંઠાનું ગામ છે અને ત્યાં પણ ખાસ કરીને ધ સેડાર્સ નામનું એક જૂનું ગેસ્ટ હાઉસ છે જ્યાં એ બાળપણમાં રોકાયા હતા. એટલે એ જગ્યા એમના માટે ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનું એક જાણે યુદ્ધ ક્ષેત્ર બની જાય છે.
એટલે કે એ જગ્યા ખાલી ભૌગોલિક નથી રહી પણ એમના મનનું, મનોજગતનું પ્રતીક બની ગઈ છે. ત્યાં વર્તમાનનો શોક અને બાળપણની પેલી સુખદ દુઃખદ યાદો,
હા બરાબર,
એ સતત એકબીજા સાથે અથડાય છે.
અથડાય છે,
હા,
અને એ જ આખી વાર્તાને આગળ લઈ જાય છે.
એકદમ સાચું.
અને બેનવિલે આ વાર્તા કોઈ સીધી લીટીમાં નથી કહેતા. આપણી યાદો પણ ક્યાં સીધી હોય છે, ખરું ને?
ના, બરાબર.
એ ભૂતકાળ અને વર્તમાન વચ્ચે સતત આમ તેમ ફરે છે. એક બાજુ મેક્સનો અત્યારનો ખાલીપો છે, એનો શોક, એની એકલતા, તો બીજી બાજુ લગભગ 50 વર્ષ પહેલાની 11 વર્ષની ઉંમરના એ ઉનાળાની તીવ્ર યાદો છે.
અને એ ઉનાળાની યાદોના કેન્દ્રમાં પેલો ગ્રેસ પરિવાર છે ને?
હા, ગ્રેસ પરિવાર. કાર્લો અને કોની ગ્રેસ અને એમના બે જોડિયા બાળકો માઇલ્સ અને ક્લોઈ, ખૂબ મોહક હતા એ બાળકો. મેક્સનું કુટુંબ તો સાવ સામાન્ય મધ્યમ વર્ગીય હતું, જ્યારે આ ગ્રેસ પરિવાર પૈસાદાર હતો, થોડો રહસ્યમય પણ લાગતો હતો અને ખૂબ આકર્ષક. એટલે પેલો બાળક મેક્સ એમના તરફ ખેંચાય છે. ક્લોઈ તરફ તો પેલું કિશોરાવસ્થાનું કુતૂહલ અને આકર્ષણ હોય એવું, અને એની માં કોની ગ્રેસ એમના તરફ પણ એક અજીબ સમજાય ને એવું ખેંચાણ અનુભવે છે. આ બધું એની યાદમાં એકદમ સોનેરી આદર સમય જેવું નોંધાયેલું છે.
પણ અહીં જ બેનવિલે આપણને સાવધાન કરે છે, ખરું ને? પેલો મુદ્દો કે મેક્સ જે આપણને વાર્તા કહી રહ્યો છે એ પોતે અવિશ્વસનીય કથાવાચક છે, એટલે કે અનરિલાયબલ નરેટર. એનો મતલબ શું થયો?
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. એનો મતલબ એ કે આપણે મેક્સની દરેક વાત પર, એની દરેક યાદ પર આંધળો વિશ્વાસ ના કરી શકીએ.
અચ્છા,
એની યાદો તો એની અત્યારની પીડા, એનો પસ્તાવો, એની જરૂરિયાતો અને કદાચ એ પોતાની જાતને છેતરે પણ છે, એ બધાથી રંગાયેલી છે. એ ભૂતકાળને જે રીતે યાદ કરે છે ને, એ કદાચ ખરેખર જે બન્યું હતું એના કરતાં વધુ રોમેન્ટિક કે વધુ નાટકીય હોઈ શકે છે. આ પુસ્તક આપણને સતત એ વિચારવા મજબૂર કરે છે કે આપણી પોતાની યાદો કેટલી સાચી હોય છે.
બરાબર.
શું યાદો એ ભૂતકાળનું કોઈ તટસ્થ રેકોર્ડિંગ છે કે પછી આપણે અત્યારે આપણી જાતને કહેવા માટે ઘડેલી વાર્તાઓ છે?
આ તો બહુ રસપ્રદ વાત છે. એટલે કે યાદશક્તિ પોતે જ જાણે એક પાત્ર બની જાય છે આમાં. અને મેક્સની આ યાદોની સફરમાં એની પત્ની એનાનું શું સ્થાન છે જે મૃત્યુ પામી છે?
એના ભલે શારીરિક રીતે હાજર નથી પણ મેક્સના મનમાં અને આખી વાર્તામાં એ સતત હાજર છે. અને ખાલી એક મૃતપત્નીની ઉદાસ યાદ નથી, ના, મેક્સ એને એક જીવંત, બુદ્ધિશાળી, જુસ્સાદાર અને ક્યારેક થોડી મુશ્કેલ સ્ત્રી તરીકે પણ યાદ કરે છે. એની માંદગી અને મૃત્યુની યાદો તો અત્યંત ક્રૂર અને શારીરિક છે. પેલી હોસ્પિટલની ગંધ, પીડા, શરીરનું ક્ષીણ થવું, આ બધી યાદો બાળપણની સોનેરી યાદો સાથે એકદમ તીવ્ર વિરોધાભાસ ઊભો કરે છે.
હા, એ તો છે જ.
અને એ જ મેક્સના વર્તમાન શોકનું મૂળ કારણ છે. એના જાણે વાસ્તવિક જટિલ પ્રેમનું પ્રતીક છે. પેલું ગ્રેસ પરિવારનું આદર્શીકૃત આકર્ષણ હતું ને, એનાથી સાવ જુદું.
એટલે એમ કહી શકાય કે મેક્સ ભૂતકાળના એ આદર્શ જગતમાં આશરો લેવા માંગે છે, પણ વર્તમાનની જે કઠોર વાસ્તવિકતા છે એ એને છોડતી નથી. આ જ કદાચ વાર્તાનો મુખ્ય સંઘર્ષ છે.
બિલકુલ, આ સંઘર્ષ કોઈ બહારના દુશ્મન સામે નથી, એ તો મેક્સની અંદર જ ચાલી રહ્યો છે. શું ભૂતકાળનો સામનો કરવાથી અત્યારના દુઃખમાં રાહત મળે? શું ભૂતકાળને સમજવાથી આપણે એને છોડી શકીએ? કે પછી ભૂતકાળ એક એવો પડછાયો છે જે ક્યારે આપણો પીછો જ નથી છોડતો? આ નવલકથા આવા સવાલો પૂછે છે, પણ એના કોઈ સહેલા જવાબો નથી આપતી.
પાત્રોની વાત આગળ વધારીએ તો ગ્રેસ પરિવાર સિવાય વર્તમાનમાં બેલીલેસ દામમાં પણ બીજા કેટલાક મહત્વના પાત્રો છે, જેમ કે પેલી ધ સરડાર્સની સંચાલિકા મિસ વાવાસોર.
હા, મિસ વાવાસોર. શરૂઆતમાં તો એ એક વૃદ્ધ, થોડી વિચિત્ર જેવી ગેસ્ટ હાઉસ માલિક લાગે, પણ જેમ જેમ વાર્તા આગળ વધે ને, તેમ ખબર પડે કે ખાલી સાક્ષી નથી, એ તો ભૂતકાળનો એક જીવંત ભાગ છે.
ઓહ,
એ ગ્રેસ પરિવારની જૂની ગવર્નેસ હતી, એટલે એની પાસે પેલા ઉનાળાના રહસ્યોની ચાવી છે. એ ભૂતકાળ અને વર્તમાન વચ્ચેની એક બહુ મહત્વની કડી બને છે.
અચ્છા.
આ સિવાય રોઝ નામની ગ્રેસ પરિવારની નોકરાણીની યાદ પણ આવે છે, જે જાણે કંઈક જાણતી હોય એવું લાગે. અને પછી મેક્સની દીકરી છે ક્લેર. પુખ્ત છે, વ્યવહારુ છે, અને એના પિતાના આ આત્મકેન્દ્રી શોકથી થોડી કંટાળેલી, અકળાયેલી લાગે છે.
એટલે એ વર્તમાનની જવાબદારીઓ અને વાસ્તવિક દુનિયાનું પ્રતિનિધિત્વ કરે છે.
બરાબર.
તો વાર્તાની ગતિ કેવી રીતે આગળ વધે છે? આપણે વાત કરીએ એમ વર્તમાનનો શોક, નજીકના ભૂતકાળની પીડા એટલે કે એનાની માંદગી, અને દૂરના ભૂતકાળની પેલી સોનેરી પણ આઘાતજનક યાદો ગ્રેસ પરિવારવાળી. આ ત્રણ સમયરેખાઓ વચ્ચે વાર્તા ફરે છે, પણ પરાકાષ્ઠા ક્લાઇમેક્સ ક્યાં આવે છે?
ક્લાઇમેક્સ આવે છે પેલા દૂરના ભૂતકાળમાં, એ ઉનાળાના અંતભાગમાં બનેલી એક દુર્ઘટના. દરિયા કિનારે રમતા રમતા પેલી ક્લોઈ અને માઇલ્સ બંને જોડિયા બાળકો ડૂબી જાય છે.
ઓહ,
આ ઘટના મેક્સના બાળપણની નિર્દોષતાનો એકદમ અચાનક અને ક્રૂર અંત લાવી દે છે. એ એક એવો આઘાત છે જે એના જીવન પર કાયમી છાપ છોડી જાય છે અને એની યાદોમાં વારંવાર પાછો આવે છે.
અને અંતમાં વર્તમાન સમયમાં મિસ વાવાસોર દ્વારા એક રહસ્ય ખુલે છે એમને.
હા, મેક્સને ખબર પડે છે કે ક્લોઈ અને માઇલ્સ ખરેખર કાર્લો ગ્રેસના સંતાનો નહોતા, પણ એમની માં કોની અને એના પોતાના ભાઈ વચ્ચેના અગમ્ય સંબંધનું પરિણામ હતા.
શું વાત કરો છો?
હા, આ સત્ય મેક્સની બાળપણની આખી સમજને, ગ્રેસ પરિવાર વિશેની એની બધી ધારણાઓને જડમૂળથી બદલી નાખે છે. પણ સવાલ એ છે કે શું આ સત્ય એને શાંતિ આપે છે, મુક્તિ અપાવે છે?
મને નથી લાગતું. કદાચ એને વધુ અસ્થિર કરી દે છે. એવો અહેસાસ કરાવે છે કે એણે જે જોયું, જે અનુભવ્યું, એ તો ક્યારે પૂરેપૂરું સમજો જ નહોતો.
બરાબર કહ્યો. આ સત્ય કોઈ સમાધાન નથી લાવતો, એ તો ફક્ત એ વાત પર ભાર મૂકે છે કે ભૂતકાળ કેટલો જટિલ અને અજાણ્યો હોઈ શકે છે અને આપણી યાદો એના પર કેવો પડદો પાડી દે છે. નવલકથાનો અંત પણ એટલે જ ખુલ્લો છે. મેક્સ દરિયા કિનારે ઊભો છે, એની દીકરી અને પૌત્ર નજીકમાં છે, એ ક્ષણભર માટે જોડાણ અનુભવે છે, પણ એ શોકમાંથી પૂરેપૂરો મુક્ત નથી થયો. કદાચ હવે દુઃખને, ભૂતકાળને સહન કરવા માટે, એની સાથે જીવવા માટે થોડો વધુ તૈયાર છે. કોઈ ચમત્કારિક ઈલાજ નથી મળતો, બસ ટકી રહેવાની, સહન કરવાની ક્ષમતા કદાચ આવે છે.
આ ખરેખર બહુ ગહન અને થોડું અસ્વસ્થ કરનારું ચિત્રણ છે. ચાલો હવે નવલકથાના જે મુખ્ય વિષયો છે, થીમ્સ, એના પર થોડું વધુ ધ્યાન આપીએ. સ્મૃતિ અને એની અવિશ્વસનીયતાની વાત તો આપણે કરી, એના પર બેનવિલેનો મુખ્ય સંદેશ શું લાગે છે?
મુખ્ય સંદેશ એ જ છે કે સ્મૃતિ એ કોઈ વિડીયો રેકોર્ડિંગ નથી, એ તો એક જીવંત, સતત બદલાતી પ્રક્રિયા છે. એ ભૂતકાળ નથી, પણ ભૂતકાળનું આપણું અત્યારનું અર્થઘટન છે, જે આપણી લાગણીઓ, આપણી જરૂરિયાતો, આપણા પૂર્વગ્રહો એ બધાથી ઘડાય છે. જે મેક્સ એક જગ્યાએ કહે છે ને, ધ પાસ્ટ બીટ્સ ઇનસાઇડ મી લાઇક અ સેકન્ડ હાર્ટ.
હા, ભૂતકાળ મારામાં બીજા હૃદયની જેમ ધબકે છે.
બરાબર. એટલે એ જીવન છે, પણ એનું સત્ય હંમેશા સંદિગ્ધ રહે છે.
અને શોક? શોક વિશે શું કહે છે? સામાન્ય રીતે તો શોકના જુદા જુદા તબક્કાઓની વાત થતી હોય છે, પણ અહીં કંઈક જુદું લાગે છે.
હા, અહીં શોક એ કોઈ રેખીય પ્રક્રિયા નથી કે જેનો અંત આવે. ના, એ તો એક કાયમી પરિવર્તન છે, દુનિયા સાથેના તમારા સંબંધમાં આવેલો એક બદલાવ છે, જે મેક્સ એના વિશે વિચારે છે. એના ઇઝ એવરીવેર એન્ડ નોવેર, વિચ ઇઝ વોટ ધ ડેડ આર.
એના સર્વત્ર છે અને ક્યાંય નથી, મૃતકો આવા જ હોય છે.
બરાબર. આ જ શોકની વિચિત્ર વિરોધાભાસી પ્રકૃતિ છે. એ વિનાશક છે, પણ એ મેક્સને પોતાની માણસાઈ, પોતાની નશ્વરતા સાથે ઊંડાણથી જોડે પણ છે.
કલા અને જીવન વચ્ચેનો સંબંધ પણ અહીં મહત્વનો છે, નહીં? ખાસ કરીને મેક્સ પોતે કલા ઇતિહાસકાર છે, એટલે એ પેલા ફ્રેન્ચ ચિત્રકાર પિયર બોનાર્ડના ચિત્રોનો વારંવાર ઉલ્લેખ કરે છે.
હા, બહુ સાચું પકડ્યું. મેક્સ ઘણીવાર કલાનો ઉપયોગ જાણે વાસ્તવિકતાની કઠોરતાથી બચવા માટેની ઢાલ તરીકે કરે છે. એ જીવનની ગૂંચવણો અને પીડાને પેલા બોનાર્ડના ચિત્રોની જેમ સુંદર વ્યવસ્થિત ફ્રેમમાં જોવા માગે છે. પણ નવલકથા એવું સૂચવે છે કે કલા જીવનને પ્રકાશિત કરી શકે, એને સમજવામાં મદદ કરી શકે, પણ એનું સ્થાન ના લઈ શકે. જીવનની જે અવ્યવસ્થા છે, પીડા છે, એનો સામનો તો કરવો જ પડે. અહીં પેલી એકફ્રાસિસ એટલે કે કોઈ કલાકૃતિનું શાબ્દિક વર્ણન, એનો ઉપયોગ બેનવિલે બહુ કુશળતાથી કરે છે. બોનાર્ડના ચિત્રો જાણે મેક્સની મનોસ્થિતિ અને વાર્તાના વિષયો પર ટિપ્પણી કરતા હોય એવું લાગે.
આ ઉપરાંત પેલો વર્ગભેદનો મુદ્દો, ગ્રેસ પરિવાર પ્રત્યે મેક્સનું આકર્ષણ, પછી વૃદ્ધત્વ અને મૃત્યુની અનિવાર્યતા, એનાનું મૃત્યુ અને મેક્સની પોતાની સભાનતા અને ઓળખની અસ્થિર પ્રકૃતિ, કે સ્વ એ કોઈ નક્કર વસ્તુ નથી પણ બદલાતી વાર્તાઓનો સંગ્રહ છે, આ બધા વિષયો પણ ગૂંથાયેલા છે.
ચોક્કસ. આ બધા વિષયો મેક્સની આત્મનિરીક્ષણની યાત્રાના ભાગરૂપે જ બહાર આવે છે, અને એનાથી નવલકથાને બહુ બધા સ્તરો મળે છે.
હવે જરા શૈલીની વાત કરીએ. પેલું પ્રથમ પુરુષ કથન અને અવિશ્વસનીય કથાવાચક તો ખરું જ, પણ બેનવિલેની ભાષા પોતે જ એક અનુભવ છે, એમ તમે કહ્યું.
ખરેખર એમની ગદ્ય શૈલી અત્યંત કાવ્યાત્મક છે, સંવેદનાઓથી ભરપૂર છે અને બહુ ચોક્કસ છે. તેઓ વાતાવરણ અને લાગણીઓને જીવંત કરવા માટે નાની નાની સૂક્ષ્મ વિગતોનો અદ્ભુત ઉપયોગ કરે છે. વાક્યો ક્યારેક લાંબા હોય, જટિલ હોય, લયબદ્ધ હોય, જે વાચકને ધીમેથી ધ્યાન આપીને વાંચવા પ્રેરે. આ કોઈ ઝડપથી વાંચી શકાય એવી નવલકથા નથી, પણ એવી કૃતિ છે જેમાં ડૂબકી મારવી પડે.
અને પ્રતીકો, દરિયો તો શીર્ષકમાં જ છે, એનું શું મહત્વ છે?
દરિયો, ધ સી, એ તો આ નવલકથાનું કેન્દ્રીય અને ઘણા બધા અર્થો ધરાવતું પ્રતીક છે. એ પ્રકૃતિની વિરાટ શક્તિ છે, સમયનો અનંત પ્રવાહ છે, અને આપણા મનના ઊંડા અચેતન સ્તરોનું પણ પ્રતીક છે. એ સુંદર પણ છે અને ભયાનક પણ છે. જીવન અને મૃત્યુ બંનેનું સૂચન કરે છે. અને એ સ્મૃતિનું પણ પ્રતીક છે. એની ચમકથી સપાટી નીચે કેવી અંધારી, અજાણી ઊંડાઈઓ અને રહસ્યો છુપાયેલા હોય છે, બરાબર મેક્સના ભૂતકાળની જેમ.
પ્રકાશ અને રંગનો ઉપયોગ પણ નોંધપાત્ર લાગે છે, ખાસ કરીને કલા ઇતિહાસકાર તરીકે મેક્સની નજરે.
હા, ભૂતકાળની યાદો ઘણીવાર એકદમ સુવર્ણ, જાણે મધ જેવા પ્રકાશમાં નહોતી હોય એવું વર્ણન આવે, જે મેક્સના આદર્શીકરણ અને નોસ્ટાલ્જિયાને બતાવે છે. જાણે વર્તમાન કેવો લાગે, રાખોડી, નિસ્તેજ, ધોવાઈ ગયેલો, જે એના શોક અને જીવન પ્રત્યેની ઉદાસીનતાને પ્રતિબિંબિત કરે છે. પેલું ધ સેડાર્સ ગેસ્ટહાઉસ પોતે જ ક્ષીણ થતી સ્મૃતિ અને ભૂતકાળના ભગ્ન અવશેષનું પ્રતીક બની જાય છે.
આ બધું સાંભળીને એવું લાગે છે કે આ નવલકથા વાંચવી એક તીવ્ર ભાવનાત્મક અનુભવ હશે. એ વાચક પર કેવી અસર છોડે છે? કોઈ સુખદ અંતવાળી કે બહુ આશાવાદી કૃતિ તો નથી જ લાગતી?
ના, સુખદ કે સરળ તો બિલકુલ નથી. એ ઊંડી ઉદાસી જગાડે છે, એક પ્રકારની મેલાન્કોલી જેને કહીએ. પણ એ ઉદાસીમાં પણ એક અજીબ સુંદરતા છે. તે શોકની જટિલતા, એની અસ્તવ્યસ્તતા, એના કાયમીપણાનું અત્યંત પ્રામાણિક અને કરુણ ચિત્રણ કરે છે. અને પેલો સરળ સમાધાન કે સાંત્વનોનો અભાવ છે ને, એ કદાચ કેટલાક વાચકોને અસ્વસ્થ કરી શકે, પણ એની સત્યતા સ્પર્શી જાય છે. એ આપણને વિચારવા પ્રેરે છે કે દુઃખ અને ખોટ એ જીવનનો એક અનિવાર્ય હિસ્સો છે.
તો એની સ્થાયી છાપ શું રહે છે? શા માટે આ નવલકથા આટલી મહત્વની ગણાય છે?
એની સ્થાયી છાપ એ છે કે તે આપણને આપણી પોતાની યાદો, આપણા જીવનની વાર્તાઓ અને ખોટ સાથેના આપણા સંબંધ પર ફરીથી વિચાર કરવા મજબૂર કરે છે. એ યાદ અપાવે છે કે જીવનની સુંદરતા એની નાજુકતામાં અને ક્યારેક એની અપૂર્ણતામાં પણ રહેલી છે. એનું મહત્વ એ સમજમાં છે કે સ્વીકૃતિ હંમેશા બધું સમજી લેવાથી કે આગળ વધી જવાથી નથી આવતી.
બરાબર.
ક્યારેક એ અસ્પષ્ટતા, અનિશ્ચિતતા અને દુઃખ સાથે જીવતા શીખવાથી આવે છે. શોકના સાહિત્યમાં અને માનવ ચેતનાના ગહન અભ્યાસમાં આ એક અનન્ય અને ખૂબ કલાત્મક પ્રદાન છે.
અને આજના સમયમાં પણ એ એટલી જ પ્રસ્તુત લાગે છે, કારણ કે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક ભૂતકાળના ભાર અને વર્તમાનની જટિલતાઓ સાથે જીવીએ છીએ. નહીં,
બિલકુલ. કદાચ તે આપણને એ શીખવે છે કે માનવ સ્મૃતિ કેટલી ભ્રામક છતાં કેટલી શક્તિશાળી હોઈ શકે છે, અને જીવનના જે અનિવાર્ય દુઃખો છે એને જીતવા કરતાં કદાચ એને સહન કરવાની અને એની સાથે ટકી રહેવાની કળા કેળવવી પડે છે. સત્ય હંમેશા સરળ કે સુખદ નથી હોતું, પણ એનો સામનો કરવામાં જ કદાચ સાચી સમજણ રહેલી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.